जुष्टो मुक्तगणैर्निजाक्षरपदे दिव्याकृति सादरम् यो भक्ता प्रगति बभूवदया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवीतुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरु सदायन परम दयालु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तम ने प्रणमु नामो वारम वारहुषी आनंद छे मारे आपनो वरी आपनो ज आधार समर्थ जानी श्री हरे मैं तमो मा करो छे प्यार सुखकारी दुखहारी हरि तमे मारा मन ना माने रूप रूप नु धाम हरे मारो जीव तमो ने वरे आशा राखू छु आपनी अन्य कोई आशा नहीं हरिवर राज करवा मंडो रहीश मुआ लगी परात्पर पूर्ण पुरुषोत्तम सर्वे अवतार नो छो कारण प्रगट सदा सर्वस्थले मारा वाला स्वामी नारायण ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री नीलकंठाय सरजुदासाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज वाला भक्तो कारलीबाग स्वामीनारायण मंदिर वडोदरा मा विराजमान वाहला वाला घनश्याम महाराज नी सानिध्ये पूज्य मनी स्वामी आदि समस्त संतगण नी सानिध्ये आप जेवा भगवन निष्ठ બધાય શ્રીજીના અને સંતોના પ્રાણ પ્યારા ભક્તોની સાનિધ્ય. આજે તારીખ 30/5/2010ની રવિસભામાં એક ભગવાનના સંતોના નિષ્ઠાવાન અતિ હૃદય જેવા વાલા ભક્તોનું આખ્યાન આપની આગળ પ્રસ્તુત કરવું છે. વાલા ભક્તો, આખ્યાનો સાંભળવાથી આપણને બધું બહુ મળે છે. આપણી ઘણી ભૂલો ઓળખાય છે. જેની ગુણગાથા ગાતા હોઈએ એના જેવા ગુણો આપણામાં ન હોય આપણને ખ્યાલ આવે કે મારે એવું થતું નથી, કરી શકતો નથી. વળી જેના આખ્યાનને સાંભળતા હોઈએ એનામાં જે સરસ શ્રેષ્ઠ ગુણ હોય એનાથી વિપરીત આપણામાં અવગુણ હોય તોય આપણા માથામ ભટકાય. ઓહો હો, એ ક્યાં અને હું ક્યાં, એમ અંતરમાં થાય. ક્યાં એ નિર્માની, ક્યાં હું માની, એવું હૃદયમાં થાય. ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવત ચરિત્રો સાંભળીએ એ આપણા માટે સારું જ છે, પરંતુ એના કરતાંય ભગવદ્ ભક્તને ભગવદ્ ભક્ત ચરિત્ર બહુ પોષણ કરે છે. એટલા માટે કે આપણે એવા થવું છે. ભગવાન ચરિત્ર જેટલા ઉપયોગી છે એટલા જ ભક્ત ચરિત્ર પણ ભક્તજનોને ઉપયોગી છે. ભક્તો ભક્તોનું આદર્શ છે. આપણે કેવા બનવું છે, આપણે ભગવાનને કેમ રાજી કરવા છે, આપણે ભગવાનને કેમ મળવું છે, કયે માર્ગે કેવી રીતે ભગવાન સિદ્ધ કરવા, આગલા ભક્તોએ કેમ કેમ કેવી રીતે ભગવાનને પ્રસન્ન કર્યા, કયે રસ્તે ભગવાનને પામ્યા, એ બધી કથા ભક્ત ચરિત્રમાં આવે છે. માટે આવા આખ્યાનોને સાચા અર્થમાં જે માણસ સાંભળીને અપનાવે એને બહુ ફાયદો થાય છે. મહા મોકો આવ્યો છે આજ આપણા જીવના કલ્યાણ કરવાનો, ભગવાનને પામીને મહાસુખ મેળવવાનો. આવે રૂડે અવસરે આપણે ગાફલાયમાં કાંઈક જન્મ ફેલ ન કરીએ, અતિ સાવધાન સજાગ બની કરોડો વર્ષોથી અબજો જન્મોથી જે નથી થયું તે કરી લઈએ. આપણા આત્માને ભગવાનના સ્વરૂપમાં જોડી દઈએ. હવે વાર શેની, બહુ યુગો ગયા, ન કહેવાય એટલો કાળ ગયો. હવે આપણા આત્મ રામ એવા ઘનશ્યામ થી અલગ આપણે ક્યાં હુદી રહેવું. કેટલા કાળના આપણે વિયોગી, જેમ જળમાંથી માછલું વિખૂંટું પડ્યું હોય એ કેટલાય કાળથી તરફડતું હોય, એને હવે જળમાં જાવું કે ન જાવું, એને ક્યાં હુદી હવે અલગ રહેવું. આ બધા ભક્તની કથા સાંભળતા આપણા અંતરમાં આપણા પ્રિયતમ પરમાત્માને મળવાની, એની સાથે ભળવાની અંતરમાં હજાર ગણી ઉત્કંઠા વધી જાય છે. ભગવાનને ભેટવામાં જે કાંઈ આપણામાં નડતર રૂપ હોય એને ઓળખીને ફગાવી દેવું, ફેંકી દેવું, કાઢી નાખવું, છોડી દેવું અને ભગવાનમાં મન જોડી દેવું, આટલો જ આ બધા ભક્તોના આખ્યાનનો સાર છે. તો વાલા ભક્તો, હાલો એકાગ્રતા નિષ્ઠ ભક્ત શિવલાલ શેઠની અનુપમ ગાથામાં ए जीवनी ऊपर आविया पुरुषोत्तम महाराज। विक्रम संवत 1837 ना चैत्र सुद नवमीनी रात्रि 10 वागे पृथ्वी ऊपर आविया पुरुषोत्तम महाराज। संगे मुक्तो लाविया એ કરવા સહુના કાજ। આપણા જેવા અનેકના કાજ કરવા મહારાજ પોતાના મુક્તોને સાથે લાવ્યા છે। વળી ધામ ધામના વાસીને રે રે લાવ્યા પૃથ્વીમાં। મનમાં એવું માન્યું વાલાએ સહુ અક્ષર ધામે જા। આ તો બહુ મોટી વાત, બહુ મોટી વાત, માથામાં ન માય એવી મોટી વાત છે। જેના બીજ બળ ઓછા હોય, જેના કાંઈક ભાગ ખૂટતા હોય, એને મહારાજની વાત જેમ છે એમ ક્યાંથી ગળે ઉતરે। એ વિધ કોટીના મુક્તને કરવા છે મહામુક્ત પુરુષોત્તમ તેથી આવ્યા અક્ષર મુક્તો એ યુક્ત। અરે જોગી ઋષિ તપસ્વીઓ કરતા હતા સાધન પ્રગટ પ્રભુને પામવા જાજુ કરતા હતા જતન। રે 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 સિદ્ધ અસિદ્ધ સાધુઓ ભક્ત રંકને રાય યોગ ભ્રષ્ટ એ જીવોને વાલે પહોંચાડ્યા અક્ષર માય। એમની બધી કચાશ કાઢીને એમને મહામુક્ત બનાવ્યા। અવતારના અવતારિયા સર્વોપરી મહારાજ સેજે સેજે જીવોના કર્યા સર્વોપરી કાજ। ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા આચળી વ્યાય તો ભેં જેવડું બચવું આવે, એમ જેના ઉપાસ્ય પુરુષોત્તમ હોય એનું કલ્યાણ એવું મોટું ઝબરું હોય। કોક દેવ દેવીની ઉપાસના કરતો હોય બહુ જીવ જોડે બહુ બળ કરે ને બહુ મથે તોય કેવડું કલ્યાણ થાય, દેવ દેવી એને કેવડોક મોક્ષ આપે, કેવડું ભલું કરે, આ તો પુરુષોત્તમ નારાયણ છે। આમની વાત જુદી છે। કોક ગરીબ માણા દાન લખાવી લખાવી લખાવે કેટલુંક લખાવે, કેટલુંક લખાવે, અને અબજોપતિ માણા થોડુંક લખાવે ત્યાં હમાય નહીં એટલું થઈ પડે। એમ પુરુષોત્તમ નારાયણ એવા મોટા મહારાજ છે, ઈ જ એવું મોટું જીવનું કલ્યાણ કરી શકે છે। સર્વ જીવોને મળ્યા સામે ચાલી મહારાજ, એ જી સર્વ જીવોને આજ મળ્યા સામે ચાલી મહારાજ, તેમાં કસર જો રહી તો જન્મ આપી કર્યું કાજ। આ એ કથા છે। એવા રાજા સિદ્ધ વલ્લભ જેને મળ્યા હરિવનમાં, सर्वोपरि जाण्या नहीं तेथी जन्म आव्यो वन विचरणी कथामां आवे छे सिद्ध वल्लभ राजा ने त्या महाराज चौमासाना चार मास रह्या सिद्धो नो अभिमान उतार्यो राजा परिवार साथे भगवान प्रगट श्री हरिना शरणे थया પણ સદગુરુ ગોપાલાનંદ સ્વામી એમ કહે છે કે જેવા મહારાજને જાણવા જોઈએ એવા એ જાણી ન શક્યા અને એ જેમ છે એમ જણાય એને માટે સત્સંગમાં ભગવાને કૃપા કરીને એક જન્મ વધારે આપ્યો અને ગોપાલાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી જેવાના સાનિધ્યમાં સત્સંગમાં શિષ્યપણામાં રાખીને અતિ દ્રઢ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સર્વોપરી નિષ્ઠા કરાવી અને મહારાજ પોતાના દિવ્ય અક્ષરધામમાં નિજ સેવામાં લઈ ગયા સિદ્ધવલ્લભને. એ સિદ્ધવલ્લભ રાજાએ ક્યાં જન્મ લીધો?
એ ધન ધન કાઠિયાવાડને ધન ધન બોટાદ ગામ ધન ધન દોષી કુળને ધન ધન શિવલાલ નામ સંત પ્રેમી એ પૂર્વના હતા સિદ્ધ વલ્લભરાય સંતોમાં પ્રીતિ પ્રગટી એને આ જન્મની માય
પૂર્વની શ્રી પુરાંત ખેંચાઈ આવી. આ જન્મમાં પણ એના પૂર્વજન્મના સંત પ્રેમના સંસ્કાર નાનપણથી પાંગરી ઉઠ્યા. એને સંતો બહુ ગમતા. હવે એની વંશ પરંપરા કહું છું.
એ જી મીઠા દોષી ના દીકરા જેનું ધારસી દોષી નામ તેના પુત્ર શોભા દોષી તેના ભાઈ ચંદ સુખધામ તેના પુત્ર ભગો દોષી જે નગર શેઠ ગણાય તેનો પુત્ર શિવલાલ તે સત્સંગે મુક્ત મના એ જી પિતા પુત્ર નું પ્રેમથી
ભગા દોષી ને શિવલાલ દોષી નું
પિતા પુત્ર નું પ્રેમથી કહું રૂડું આખ્યાન સુણતા સદગુણ સાંપડે તેથી રીજે શ્રી ભગવાન.
આવા મહાન ભક્તનું આખ્યાન સાંભળતા આપણામાં એના જેવા ગુણ આવે અને એ ગુણે આપણા ઉપર ભગવાન રાજી થાય.
શ્રીજીના જન સહુ સુણજો અને ગ્રહણ કરજો સાર શિવલાલ જેવા ગુણો પામી કરજો બેડો પાર રે 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 કરજો બેડો પાર.
મૂળીના વાઘજી ભગતે શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા નામનો અદ્ભુત ગ્રંથ લખ્યો. એમાં ગ્રંથના પ્રારંભમાં સંતો ભક્તો મુક્તોને એમણે મંગલાચરણમાં વંદના કરી ત્યારે એ બોટાદના શિવલાલભાઈને હંભારીને વંદના કરી છે. એ શાર્દુલ વિક્રીત છંદ બે આપની આગળ પ્રસ્તુત કરું છું.
જેને શ્રીજી વિના કદાપી સ્વપ્ને સંકલ્પ સ્ફૂર્યો નથી.
વાહ શિવલાલભાઈ.
બુદ્ધિમાન વિધિ સમાન કહીએ
બ્રહ્મા જેવા બુદ્ધિશાળી
વિરક્ત વહેવારથી
વ્યવહારમાંથી વૈરાગ વાળા સહેજય વ્યવહારમાં આસક્તિ નહીં
मानिता निज ज्ञाति ने नगर मा पतानी ज्ञातिमान आखा नगर मा मानिता ते राज्य मोवड़ी घना तो घर में अलखामणा हो बोलो घर में मानिता थाव शेरी में मानिता थाव नात में मानिता थाव आखा गाम में मानिता थाव आखा राज्य में मानिता थाव ई थोड़ा गुणे न थाय बापा बहु सहन शक्ति बहु खमी खाय एनु काम छे बहु गुणो होय बहु निर्माणीपणू होय तारे थाय आवु सरस लखे छे मानिता निज ज्ञाति ने नगर मा ते राज्य मा मोवड़ी आले हुंडी हरे कराज हद्य मा एवी प्रतिभा पड़ी बजे हुंडी आले बाप दीकरानी जाने छे सत्संग मा सहुजनो भक्ति भगा शेठनी जेनाथी शिवलालनी उपशमे स्थिति हती ठेठनी निर्दोषी महामुक्त दोषी कुलमा बोटादवा शिवली आपो बुद्धि विशाल ग्रंथ रचवा स्तुति करूं छूलली अद्भुत वर्णन कर्यु छे आ बे छंद मा कविए आ बे हुब भगा दोषी नु ने शिवलाल दोषी नु चित्र खड़ू कर दीधु केवा हता ई वाला भक्तो આપણે પણ ભગા દોશી અને શિવલાલ દોશીને મહામુક્તોને વંદન કરો પ્રાર્થના કરીએ કે આપના જેવા ગુણો અમને મળે આપના જેવા ભગવાન શ્રી હરિ અમને મળે વાલા ભક્તો આવો જોઈએ એમને સત્સંગ ક્યાંથી થયો આ તો બધા ચુસ્ત જૈન એમાં સત્સંગ ક્યાંથી પ્રવેશે કેવળ કર્મવાદી એને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કર્મ ફળ પ્રદાતા શ્રીહરિની વાત કેવી રીતે ગળે ઉતરે એ જમાનામાં ગોંડલ લીંબડીને બોટાદ જૈન ધર્મના થાણા ગણાતા એમાં સત્સંગ થાય જ નહીં જ્યાં હાવ ગોરમટીન ખાર હોય ત્યાં જે કાંઈ મગફળી થતી છે તો કેવી રીતે ત્યાં આ પાક પાક્યો એ ઇતિહાસ જાણ્યા જેવો છે વાલા ભક્તો બોટાદ ગામના ગામધણી હતા હમીર ખાચર એના દીકરાનું નામ દાહા ખાચર દાહા ખાચરને અને ભાઈચંદ શેઠના દીકરા ભગા દોશીને ભાઈબંધી હતી સમજાય તમને ગામ ધણીના દીકરાને ગામના નગર શેઠના દીકરાને બેયને મિત્રાચારી હતી બોલ્યા ગામ ધણીના ગામના નગર શેઠ હવે એક પ્રસંગ એવો બન્યો જે આપણા સત્સંગમાં અતિ જાણીતો છે ભગવાન સ્વામિનારાયણના મહાન સંત સ્વામી વ્યાપકાનંદજી સત્સંગ વિચરણ કરતા કરતા બોટાદમાં ગયેલા અને એવે સમયે એ બોટાદના ગામજણી અમીર ખાચરની પંખાળી ઘોડી કંઈક થાતા મૃત્યુ પામી દરબારીઓ બધા કકળાટ કરે અને તો છોકરા કરતા ઘોડા વાલા એટલે રોઈ રોઈને માથા પછાડે છે સ્વામીને કોઈકે કહ્યું કે આ બધા મરી જાહે એટલે સ્વામીને દયા આવી એક જીવકો પકડ કર ડાલ દે ઘોડું પૂછડું ઝાપટીને ઊભું થયું એમાં ભગા દોશીને સત્સંગ થયો, અહીંથી થયો. બોલો, એ મરી ગયું હોત ને જીવતું ન થયું હોત ને તો ન મેળ પડત. મોટા સાધુ પુરુષના કાર્યોમાં કંઈક જીવના રૂડા થતા હોય, એમાં કાંઈ બીજાને સમજાય એવું ન હોય. એ હમીર ખાચરના દરબારમાં જ્યારે ઘોડું જીવતું કર્યું વ્યાપકાનંદ સ્વામીએ, તે દી એ હમીર ખાચરનો દીકરો દાહો અને ભાઈચંદ શેઠનો દીકરો ભગો દોશી એ બે મિત્રો હોવાથી ત્યાં હાજર હતા. અને સ્વામીએ ઘોડી જીવતી કરી અને આ જબ્બર પરચો ભગા દોશીએ નજરો નજર જોયો. વાણિયાનો દીકરો બુદ્ધિશાળી, માપ કાઢી ગયો કે જેના સાધુ આવા સમર્થ હોય એના ગુરુ ભગવાન સ્વામિનારાયણ કેવા સમર્થ હશે, હે કે આવા પ્રગટ ભગવાન અને આવા પ્રગટ સાધુ એને મૂકીને બીજે માથા ગંવા એ કાંઈ બુદ્ધિશાળી ન કહેવાય. વાણિયાને તરત તોળી કાઢ્યું, નિર્ણય કર્યો કે બીજાને જે સમજવું એ સમજે. આપણે તો છે ને આ વહેતી નદીમાં પાણી પીવું છે, કાંઈ ગણફીણા અછડા લઈને કૂવા શું કામ ખોદવા. હે તરંગ તજી અને પછી તટમાં જઈને કૂપ ખોદે એને ડાયો ન કહેવાય. કે આવા ભગવાન ને આવા સંતો ધરતી ઉપર પ્રગટ વિચરે છે, આપણા હાથ જાલીને અક્ષર ધામમાં ફંગોળી દેવા તો આપણે હાથ દઈ દેવા પડે. પછી વ્યાપકાનંદ સ્વામીને ભગે હાથ જોડ્યા, સ્વામી મને તમારો માનજો. અરે પણ તમે તો નગર શેઠ ભાઈચંદજીના દીકરા, જૈન ચુસ જૈન. તો કે હા, પણ હવે મારે તમારા થવું છે. અરે જૈનનો મત અને આ ભાગવદ ગીતા વેદનો મત હાવ નોખો. બોલે ભગવાનને માને જ નહીં, કેવળ કર્મને માને. અને આપણે ભગવાનથી જ કર્મ ફલિત થાય એમ માનીએ, કર્મ ફળ પ્રદાતા, એને અનાદિ કર્મ ફળ દેવાવાળો ઈશ્વર એના મતે કોઈ નહીં. હવે આમાં ક્યાંથી આ મેળ પડે બોલો. પણ એ 15 વર્ષના ભગા દોશીએ સ્વામીને વિનંતી કરી, એના મિત્ર દાહા ખાચર જે રાજકુંવર કહેવાય અને હમીર ખાચર જે ગામધણી કહેવાય અને ભેળા મળી અને નગર શેઠના દીકરાને સ્વામીને શરણે કર્યો. અને સ્વામીએ કાળ કર્મ માયા પાપ કર્મ એમ કરીને કંઠી નાખી અને સ્વામિનારાયણનું ભજન કરજો, સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, અનંતકોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે અને આજ પ્રગટ ધરતી ઉપર જીવોના કલ્યાણ કરવા વિચરે છે. અમે તો એના નહીં જેવા એક સાધુ છીએ, 500 પૈકીના માત્ર એક. સર્વના સ્વામી ભગવાન સ્વામિનારાયણ છે, સમજાવી દીધું. અને શેરાની રાબ જેમ ગળે ઉતરે ને એમ સ્વામીનો ઉપદેશ ભગવાન ગળે ઉતર્યો. સત્સંગ થયો પણ એ કાંઈ જેવો તેવો નહોતો થયો. વંડીએ લાપડું ઉગે એવો નહીં હો, તો પાતાળિયા મૂળિયાના વાળા વડલા ઉગે એવો થયો. એ ટાળ્યો ટળે નહીં. પછી તો એના બાપને ખબર પડી, એટલે વાણીઓ સ્વામિનારાયણીઓ થયો આજ તારીખે. બહુ સમજાયો ભાઈચંદ શેઠે, ભગલા આ ધંધા છોડી કેશ, હું આખો જૈન સંપ્રદાયમાં મોવડીને આગેવાન અને મારું દીકરું મારું છોકરું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, મને હોઉં કે એટલે આ હું મારે હું મોઢું બતાવવું અમારા જૈન મુનિઓને થાય ને ઉપાધિ. અને એમાં એના કાકાભાઈ કમળસિંહ ચુસ્ત વૈષ્ણવો, હા એ શોભા દોશીના બંને દીકરા ભાઈચંદ ને કમળસિંહ જીવધર સડી ગયા. એના કુટુંબનું એક છોકરું સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠી બાંધીને ઘેરે આવ્યું અને બે ધમપસાડા બહુ કર્યા, કંઠી કાઢેલા પગલા. 15 વર્ષનો છોકરો પણ પ્રહલાદને વટી જાય એવો નિષ્ઠાવાળો. હિ કે બાપા કાકા, આ કંઠી ન નીકળે, મારા ગુરુ વ્યાપકાનંદ સ્વામીએ પહેરાવી છે. સ્વામિનારાયણનો હું થયો તે થયો, સમજીને થયો છું, હજી તમે સમજ્યા નથી એટલે આઘા રહ્યા છો. પણ જો મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા ગઈ તો ઓગળી ગઈ એમ સમજો. એટલે આ હું તું બોલે છે કે વાત જે છે એ કહું. સત્સંગ માટે એ ભગાએ બહુ દુઃખ સહન કર્યું, ઘણી ઉપાધિ થઈ, ઘણી હેરાનગતિ થઈ, ખાવા દે નહીં, કંઠી તોડાવવા, ઘરમાં પૂરીને તાળું દીધું, આખો દી હોલ્યું નહીં. પણ એકના બે ન થયા, અને આ તો ભાઈચંદ શેઠને એકનો એક દીકર્યો. પછી હવ કંકાસ કરે ને ઘરના બૈરાઓ રોકકળ કરે, હવે છોકરું છે ને એ ન સમજે, પણ તમે સમજતા નથી, બિચારાને ખાવા દો. તાળું ખોલ્યું, બીજે દી બારી કાઢીને સમજાવ્યા, છતાં ભગા દોષી ન સમજ્યા. શિરને સાટે સત્સંગ રાખ્યો, અને એનો બાપ ભાઈચંદ શેઠ આકરા સ્વભાવના હતા, પણ બુદ્ધિશાળી બહુ. તેથી વિચાર્યું કે અહીં આક્ષેપ કરવાથી મેળ નહીં પડે, ડરાવવાથી કે દબાવવાથી બાણા સુધરે નહીં, કે માટે કાંઈ કળ કરી. ભાવનગર નરેશ વજેસિંહ મહારાજને મારે ઘર જેવા સંબંધ, મારું ન માને પણ ભગો ભાવનગર નરેશ ગામ જણી બાપ 1800 પાદરનો ગોહિલવાડનો માલિક વજેસિંહ કે તો માની જાય એમ. ભાવનગર રાજાને કેણ મોકલ્યું, વાત કરી કે અમે મળવા માંગીએ છીએ. દરબારે કહ્યું કે તમારે પૂછવાનું હોય હે, તમારે ઘણે હાલ્યા જાઓ એમ, મને ઘરે તમારે હાલ્યું આવવું, કે આવા સંબંધ. અને પછી ભાઈચંદ શેઠે ભગાને કીધું કે આપણે ભાવનગર જવું છે. ભગો તરત સમજી ગયો, દગો લાગે છે. બાપાને કીધું કાંઈ વાંધો નહીં બાપા, કે તું આવીશ ને, વિચારું છું, કે જો સારું કેજે. પછી ભગા દોષી તરત જ પોતાના ગુરુ વ્યાપકાનંદ સ્વામીને મળ્યા. સ્વામી ત્યાં જશે એવું દેખાય છે. સ્વામી, મારા બાપાએ મારી કંઠી તોડાવવા માટે ધમાલ બહુ કરી છે. બીજી બધી ધમાલને તો હું આપની કૃપાથી, મહારાજની દયાથી ઓળંગી ગયો છું, પણ એક વિઘ્ન મોટું છે કે હું, કે મારો બાપ મને ભાવનગર વજેસિંહ બાપુની પાસે લઈ જવા માગે છે. અને વજેસિંહ દરબાર તો આપ જાણો છો ને, એને તો કાંઈ બધું એમ છે, મહારાજના ને સત્સંગના એ એમ છે, તો મારું શું થાય. સ્વામી કે ભગુ, ધાર્યું ભગવાનનું થાય છે, ચિંતા કરજે માં, હે કે લેધી ટેક મૂકજે માં બાપ, અડગ રહેજે, ભગવાન તારું રક્ષણ કરશે. ગુરુ આશીર્વાદ મળી ગયો. સાંભળ ભગા, આક્રપ ન કરીશ, એ તો રાજા કહેવાય, ઘેરે તોફાન કરી એમ ન્યા ન કરાય, વિનયથી વાત કરજે. અને જો માતા પિતા પ્રભુ ભજવાની ના કે એટલું જ ન માનું, બીજી તેની વાત માની મા બાપની સેવા કરજે. ભગાને અંતરમાં ટાઢું થયું કે સ્વામીના આશીર્વાદ મળ્યા છે, હવે ચિંતા નહીં, ભગવાન આર્ય થઈ ગયા. આમ પોતાના ગુરુ મહા મોટા સંત વ્યાપકાનંદજીની કૃપા લઈ ભગા જોશી ઘેર આવ્યા. થોડા દિવસો બાદ ભાઈચંદ શેઠે કીધું કે દીકરા, હું વિચાર્યું કે બાપા તૈયાર, જાઈ ભાવનગર, કે હાલો. બંને તૈયાર થઈ અને ભાવનગર પૂગ્યા. બોટાદના નગર શેઠને આવતા જોઈ વજેસિંહજી કહે, પધારો પધારો, બોટાદના નગર શેઠ ભાઈચંદ ભાઈ, આવો આવો, કુશળ છો ને? હા બાપુ, આપની કૃપાથી એમ કેમ છી, પધારો પધારો, આસન ગ્રહણ કરો, આ હા આ લાડલો તમારો કે હા ભગો મારો ભગો, ઠીક ભગાને ભણાવો તો છો ને, હા દરબાર ભણાવું છું, અભ્યાસમાં કેમ છે, વાણિયાનો દીકરો મોળો ન હોય ને બાપુ, અભ્યાસમાં હોશિયાર છે, બહુ બુદ્ધિશાળી છે, એક પાઠે બધું આવડી જાય છો, હા બહુ દયા છે, કોની, એમના ઈષ્ટદેવની, પણ હું પણ દરબારી એવું છે, આ છોકરો અમારો જૈન પંથ છોડી સ્વામીપંથી થયો છે, સ્વામીપંથી એટલે ઓલા ગઢડાવાળાને ભટકી ગયા ને સ્વામિનારાયણ, ઈ જ લ્યો તાર, હવે ભાઈચંદભાઈ કે દરબાર એમાં મારી પ્રતિષ્ઠાની હાનિ છે, ત્યાં સમજાવો ને, અરે મરી ગયા સમજાવી, કાંઈ આવ્યું નહીં તો એ બાપ, તમારે આશરે આવ્યો છું દરબાર, મને એ દુઃખથી ઉગારો, આમ વાત છે, એટલે ઠાકોર વજેસિંહ ભગા દોશીને માંડ્યા સમજાવા, ભગાભાઈ આમ નો હાલે, નાની ઉંમરમાં બાપનું માનો નહીં, હે કે તમો તમારા પિતાની આજ્ઞામાં રહ્યો, એમને રાજી કરો, પુત્ર તરીકેની ફરજ અદા કરો, સાંભળ્યું બોલો બરાબર ને, ત્યારે એ 15 વર્ષનો ભગો બોલ્યો ભગવાનના અંતરમાં બળ સાથે, ઓ ગુરુ આશીર્વાદથી, કે દરબારશ્રી પિતાશ્રીની આજ્ઞા પાળું છું, બધો જ સદાચાર પાળું છું, મારી વાણી મારું વર્તન શુદ્ધ છે, એક પણ ખોટો પૈસો બગાડતો નથી, પૂછો મારા બાપુને, હે ભાઈચંદભાઈ, હા એમ તો બધું રેડી, અને સાંભળો બાપુ, કુમાર્ગે ક્યારેય જાતો નથી, પૂછો મારા બાપુને કાંઈ એ બાબતમાં કહેવા જેવું હોય, ના 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 એવું તો કાંઈ નથી, અને બોલો દરબાર, હવે આપ જેમ કહો એમ કરું, હા સાંભળીને મહારાજા વજયસિંહ શેઠને કહે, શેઠ તમારા પુત્રમાં કોઈ પણ દૂષણ નથી, બોલો આ તો કેટલો ડાયો છોકરો છે, હવે આને મારે હું શિખામણી દેવી,
સત્સંગ કી હૈ બડી નીતિ,
રાજા બોલે છે, ભગવાન ગિર્યા અંદર,
હમકો પ્રિય લગત સો અતિ, તુમ પરનો શેઠ નારી ઓરા, તુમ પરનો શેઠ નારી ઓરા, ઇનકે જો હોયેંગે છોરા,
ઇનકે જો હોયેંગે છોરા,
ભગા ભયે સતસંગી એહી,
ભગા ભયે
કુ હમ ન કહેવે તેહી, એસે કહી કે ઠાકોર તેહી,
એસે કહી કે ઠાકોર તેહી,
ભગા કુ સિર પાવ દિયે એહી,
ભગા કુ સિર પાવ,
તુમ પરનો શેઠ નારી ઓરા,
તુમ પરનો શેઠ નારી ઓરા,
લ્યો બાપુ બોલ્યા, શેઠ સત્સંગ કી નીતિ બહોત અચ્છી હૈ, હમકુ બહોત પ્રિય લગતી હૈ, કે શેઠ કે બધી વાત સાચી, પણ અમારા ધર્મનું હું, હવે ભાઈ આ બધો ધર્મ હરખો જ ને, ત્યાં એને કઈ વિગત હોય, અરે પણ આ અમારો એકનો એક છોકરો, અને આમ જુઓ પરધર્મમાં જાય દરબારી ઠીક નહીં, અમારો ધર્મ આખો અહીંથી કટ થઈ જાય છે, કે હા ત્યારે વજયસિંહ કે તું પરનો શેઠ નારી ઓરા, તમે બીજી બાયડી કરો, કે હા ઇન કે જો હોયંગે છોરા, કે એને જો છોકરો થાય ને એ તમારો ધર્મ રાખશે, બીજું હું, ભગા ભયે સત્સંગી એહી ઇનકુ હમ ન કહેવે તે કે આ તો સત્સંગી થયો એને હું કાંઈ નહીં કહું કે એમ કહી ઠાકર વજયસિંહજીએ બગા દોશીને બિહાડી વાહો થાબડી શિરપા વાપ્યો હોનાની હાંકળી આપી હીરાની વાંધો નહીં કે આમાં ક્યાં ખરાબ કર્યું ભાઈચંદ શેઠનું મોઢું પડી ગયું કે મારા બેટાને લાવ્યો તો કંઠી તોડાવવા એને બધે કંઠી એમનામ રહીને હોનાની હીરા જડેલી હાંકળી સડી રાજા કહે છે કે ભાઈચંદ શેઠ તમે અટ છોડી દો એની અટ ભલે રહી આ છોકરો તો રત્ન જેવો છે રત્ન જેવા તમારા પુત્રને મૂઝવોમાં હે હા ભલે ભાગા ભગા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીજે કે ભાઈચંદ શેઠને થયું કે મારા દીકરાનું બધું પાણીમાં ગયું ધક્કો થયો ધર્મનો ધક્કો ધક્કા થાય ને તાર ઠાક બહુ લાગે બહુ ઠાક લાગ્યો પણ ભગાભાઈ કોળમાં આવી ગયા વાંધો નથી ગુરુ આશીર્વાદથી રક્ષા થઈ ગઈ અને પછી તો ઉપાય નિષ્ફળ થતા ભાઈચંદ શેઠ ઢીલા ઢબ જેવા થઈ ગયા હાલ ભગા બોટાદ હાલો બાપા આવ્યા બોટાદ પાછા પછી ભાઈચંદ શેઠે વિચાર કર્યો કે હવે કરવું હું અને પોતે ભાઈચંદ શેઠ બહુ બુદ્ધિશાળી હતા સૌ પ્રથમ ભાવનગર પરગણાના બોટાદના નગર શેઠ પોતાની પ્રતિભાથી ધન સંપત્તિ કમાઈને ભાઈચંદ શેઠ થયેલા નગર શેઠની પદવી એને મળેલી એટલે સામાન્ય તો નહીં અને વળી એટલા બધા જૈન સંપ્રદાયમાં માનીતા આગેવાન હતા તે સમગ્ર બોટાદ શ્રાવક સંઘે એમને પ્રમુખ નિમાતા શ્રાવક સંઘના પ્રમુખ હતા વિચાર કર્યો કે હવે તો મારે છે ને કંઈક કરવું પડશે એટલે પછી પોતે જૈન સંપ્રદાયના મોટા મોટા બધા જે હોય ને સાધુ સંતો એમને બધાને કે કર્યું કે આને સમજાવો આને સમજાવો એમ એ લખ્યું છે હરિચરિતામ સાગરમાં બડે બડે સાધુ તે વિદ્યાવાના બડે બડે શહેર મેં જે તે રહાના મોટા મોટા જૈન સંપ્રદાયના સુરીજી વિદ્યાવાન પ્રકાંડ પંડિતો મોટા મોટા શહેરમાં રહેનારાઓ તાકી વિદ્યા કહાવત જેતી તાતને સો કરાયે હું તેથી આ બધાને બોલાવ્યા એમણે પોતાની વિદ્યા અજમાવીને ભગા શેઠને સમજાવ્યા બહુ સમજાવ્યા કે તે તે શહેરમાંથી તે તે મોટા મોટા કહેવાતા એ બધાને બોલાવ્યા એમાં તો આમને બહુ ખરચ થયો કે સહસ્ત્ર હી સહસ્ત્ર ધન હી જેતા તાતને સો ખર્ચ કીએ તેતા હજારો હજારો રૂપિયાનો બાપાએ ખર્ચ કર્યો પંદર વર્ષ કી વય રહાયે સત્સંગ જીય સંગ રખાયે પરંતુ ભગા દોશીએ પંદર વર્ષની ઉંમરમાં જીવની સાથે સત્સંગ રાખ્યો જીવ જાય સત્સંગ જાય આમ રાખ્યો કે છો આમ ભગા દોશીને સત્સંગ જીવમાં ગર્યો હતો અને સાંભળો જીવ માત્રને મોટામાં મોટો ભય મરવાનો છે આ ભગા દોશીએ પહેલેથી જ એ ભય કાઢી નાખ્યો છે જીવી એક મરીએ પણ સહજાનંદ સ્વામીને મૂકવા નથી પછી પિતાએ તો જૈન સંપ્રદાયના પ્રસિદ્ધ વિદ્વાન જૈન મુનિ નેમિ વિજયજીને બોલાવ્યા હો એ બહુ મોટા હતા એ વખતે નેમિ વિજયજી સુરી બહુ મોટા એને બોલાવ્યા ભાઈચંદ શેઠે અને બધી વાત કરી અને પછી તો અપાશરામાં મોટી સભા ભરાવી અને તેમાં ભાઈચંદ શેઠને પુત્ર ભગાને લઈને આવવા કહ્યું અને ભાઈચંદ શેઠ ભગા દોશીને લઈ અને એ સભામાં ગયા જૈન સંઘના પ્રમુખ વળી સંપ્રદાયમાં પ્રતિષ્ઠિષ્ઠાવાન આગેવાન બધાએ બહુ સ્વાગત સન્માન કર્યું ભાઈચંદ શેઠનું હા અને શ્રાવક સંઘે પણ સ્વાગત સન્માન કર્યું અને સભામાં હવની આગળ આસન નાખીને બેહાડ્યા અને પછી જૈન મુનિએ ભગા દોશીને ભારે સમજાવ્યા હો ડરાવ્યા પણ ભગા દોશી એકના બે નો થયા તે નો થયા હા પછી ઉઠીને ઘેરે આવ્યા આવું બધું થયું ત્યાં તો હરિભક્તો દ્વારા ગોપાલ સ્વામી સારંગ પધાર્યા છે એવી ભગા શેઠને જાણ થઈ. અને આ નેમીજી મહારાજ તો ભારે બધું તોફાન કરતા. નવા નવા જે કોઈ બોટાદમાં સત્સંગી થયા હતા, જૈન મતમાંથી આમાં આવ્યા, તે બધાને બોલાવી ધમકાવતા અને ડરાવતા હતા. એટલે ભગા જોશીને એમ થયું કે ગોપાલ સ્વામીને જો અહીં બોલાવી લઉં તો આ કાંઈક બધો ડખો સમે. એટલે ગોપાલ સ્વામી બોટાદ આવ્યા. સ્વામી ઐશ્વર્ય જણાવી જૈન મુનિને બોલતા બંધ કર્યા, તેથી અન્ય ઉપાધિઓ ઓછી થઈ ગઈ. સમજાણું? પણ આ કઈ રીતે થયું એ હું તમને ચોપડીમાંથી વાંચી બતાવું. કવિ માવદાનજીએ આમાં જે લખ્યું છે એ બેઠું તમને કહું. જ્યારે ભગા શેઠ મક્કમપણે સત્સંગને વળગી રહ્યા ત્યારે ભાઈચંદ શેઠે પાલીતાણાથી જૈનના પૂંજ નેમી વિજયજીને બોટાદ બોલાવ્યા. તે આવ્યા ને ભગા દોશી આદિક નવા સત્સંગીઓને બ્રહ્મા નાખી ગભરાવા માંડ્યા કે આ પાંચમાં આરામાં ભગવાન હોય નહીં. તમે સ્વામિનારાયણમાં શું વિશેષ જોયું તે એમની કંઠી બાંધીને બેઠા. સમજાણું? નેમી વિજયજી કહે છે એમને અહીં બોલાવો, હું એમને જોઈ લઉં. તમારી બધાની કંઠીઓ ન તોડાવું તો હું જૈન મુનિ નહીં. આમ અભિમાનના મદમાં આવી જઈને ધાંધલને ધમાલ મચાવી. સમજ્યા? નેમી વિજયજીએ હવે આ બધું થયું એમાં ભગા જોશી અકળાણા. અકળાયેલા ભગા જોશીએ સારંગપુર પત્ર લખી સ્વામીને આ બધી જાણ કરી ને તરત જ પધારવા વિનંતી કરી. પત્ર વાંચી સદગુરુ ગોપાલ સ્વામીએ નિર્ણય લીધો કે હવે બોટાદ જવું પડશે. સત્સંગ અને હરિજનની પ્રતિષ્ઠા ખાતર જરૂર બોટાદ જવું જોઈએ, નહીં તો સત્સંગ વિશે સમાજમાં ખોટો ભ્રમ ઊભો થઈ જશે. તરત જ સ્વામી ગાડું જોડાવીને બોટાદ પધાર્યા. બોટાદની બજારમાં જૈન ઉપાશ્રય તરફ સ્વામીની ગાડી આમ આવી રહી છે. વાત બોટાદમાં જાહેર થઈ ગઈ કે સ્વામિનારાયણ ભગવાનના એક સમર્થ સંત ગોપાલ સ્વામી અત્રે આવી રહ્યા છે. એટલે અપાશરામાં આ વાત વહી ગઈ, નેમી વિજયજીના કાનમાં ગયેલી. એટલે નેમી વિજયજી ગોપાલ સ્વામી ગાડીમાં બેસીને આવે છે એ જોવા પોતે ઉપાશ્રયના આગલા બારણામાં બે હાથે બંને હાંખ ઝાલીને આમ જોઈ રહ્યા છે. નેમી વિજયજી ગાડી ઉપાશ્રય નજીક આવી એટલે સ્વામીએ ગાડી ઊભી રખાવી. ત્યાં જ બંને મુનિઓની પરસ્પર પીછાન થઈ ગઈ. બેયને હામ હામી આંખો ભેગી થઈ ગઈ. સ્વામી ગાડીમાંથી ઉતર્યા, માણસોની મેદની ભેળી થઈ ગઈ. ટંટો તો હાલતો જ તો. ગોપાલ સ્વામીએ જૈન મુનિને શાંતિથી પૂછ્યું, આપ અમારા સત્સંગ વિરુદ્ધ પ્રવૃત્તિ શા માટે કરો છો? આ સાંભળી જૈન મુનિએ જરા ગરમ થઈ કરડાઈથી કહ્યું, તમે મને આવું કહેનાર કોણ? અમે તો જગતના જીવના ભગવાન છીએ. સ્વામીએ એના અવિવેકનો સલુકાઈથી ઉત્તર આપતા કહ્યું કે અમે તો જગતના જીવના ભગવાન છીએ. એમ તમે ભગવાન છો તો પછી સ્વામિનારાયણ કોણ છે? જૈન મુનિએ કટાક્ષ કરતા કહ્યું કે તમે ભગવાન છો તો સ્વામિનારાયણ કોણ છે? એ તો વળી અમારા પણ ભગવાન છે. સ્વામીએ એટલા જ મક્કમ ને ડઢતા ભર્યા સ્વરે કહ્યું કે એ તો અમારાય ભગવાન છે. આ સાંભળી જૈન મુનિએ હાંસી કરતા કહેવા માંડ્યો કે તમે આવો ભગવાનપણાનો દંભ ભોળા માણસો પાસે કરો ભાઈ, ભોળા માણસો પાસે એ માને. બાકી તમારામાં એવું ભગવાનપણું પહેરી ગયું હોય તો મને જરા બતાવો તો ખરા. એમ કરીને બધા માંડ્યા દાંત કાઢવા. હા બતાવો બતાવો, હું જોઉં તો ખરો. મારી પાસે તમારું આ ગપ નહીં ચાલે, સમજ્યા ગોપાળાનંદજી? આવા ઉદ્ધત ને ઉધડ વચનો સાંભળી સ્વામીએ સ્થિર થઈ જઈ ત્રાટક કરી એની હામુઓ પોતાની વેધક દ્રષ્ટિ ફેંકી, તેથી જૈન મુનિનો વાણી પ્રવાહ અટકી ગયો ભખ લઈ. એમના એમ હાથ બારણાની હાંખો પર ચોટી ગયા અને આંખો મટકારી થઈ ગઈ. ત્યાં ઉભેલા લોકોએ જૈન મુનિની પૂતળા સમાન જડ દિશા જોઈ આથી લોકોમાં ચર્ચા થવા માંડી કે ગોપાળાનંદજી કોઈ મોટા જાદુગરા છે અને એમણે નિમી વિજયજી ઉપર ભારે ચોટ નાખીને પૂતળા જેવા બનાવી દીધા. આમ થઈ ગઈ ચારે બાજુ ગમરોળ. આવું સાંભળીને કેટલાક ત્યાંથી ભીતિ પામીને ભાગવા માંડ્યા. ભાગો જો ચોટ આપણને લાગી જ મર્યા તો વળી કેટલાક આ કુતૂહલ જોવા ત્યાં ભેળા થવા લાગ્યા. કોક ભાગ્યા જાય ને કોક નવા આવ્યા જાય. થોડી વાર બાદ અમુક આગેવાનોએ સ્વામીને વિનંતી કરી કે સ્વામી સ્વામી આ મુનિને આ દશામાંથી છોડાવો તો સારું, નહીં તો લોકોના ટોળા કંઈક નવું કરી બે છે, ઝઘડા થઈ જાય ને તરત જ. આ સાંભળી સ્વામીએ મુનિ પર કૃપાદૃષ્ટિ કરી એટલે એ શુદ્ધિમાં આવ્યા, અને જેવા શુદ્ધિમાં આવ્યા એવા તરત જ સ્વામીના પગ પકડ્યા અને કહ્યું, તમે ખરેખર મહાસમર્થ છો, મારો અપરાધ ક્ષમા કરો, માફ કરો, હું આજથી તમારા સંપ્રદાયની નિંદા નહીં કરું, જાઓ જાઓ. સ્વામી તો ત્યાંથી આલ્યા. પછી ભેગા થયેલા શ્રાવકો ચેલકાઓ એના આશ્રિતો માંડ્યા પૂછવા, નિમી વિજય સુરીજી આ થયું હું, હે હું છું, તમે કેમ એના પગ પકડી લીધા ને કેમ હજળ થઈ ગયા હતા, તમને છું તું હું. ત્યારે એણે કીધું કે મને સમાધિ થઈ ગઈ હતી. એમ પછી ત્યાં આપણા તીર્થંકરોના દર્શન થયા હોય નહીં. પછી એણે કીધું કે એને પગે લાગ, અને વળી શુદ્ધિમાં આવતા આવતા પહેલાં મને જમપુરી પણ દેખાણી, એમાં જાજુ નહીં કહું, જ્યાં મેં ઘણી પીડા સહન કરી. આટલા મમજો, આ સત્સંગની નિંદા કરવી એ અજ્ઞાન છે. નૈમી વિજય સુરીજી બોલ્યા કે એ અજ્ઞાન છે, એમ મને આજે સ્પષ્ટ સમજાયું છે. આ પ્રસંગથી લોકોમાં સત્સંગનો પ્રતાપ વધ્યો અને બોટાદ જેવા જૈનોના પ્રબળ ગઢમાં જ્યાં સત્સંગનો પ્રવેશ થવો મુશ્કેલ હતો ત્યાં સત્સંગના પગરણ મંડાયા ને બળવાન સ્થળ બન્યું. ભગાદોશીની પ્રતિભા પણ એટલી વધી કે બીજે કેટલેક સ્થળે જૈન વર્ગ તરફથી થતી ઉપાધિઓનું શમન તરત જ થઈ જતું. હજી સુધી આ પ્રતિભા ને પ્રતિષ્ઠા ભગાદોશીના વંશજોમાં ઉતરતી આવી છે. આવું કવિ માવદાન લખે છે. વાલા ભક્તો, આટલું તો થયું, પરંતુ હજી પિતાને પ્રતિષ્ઠાની હાનિને કારણે દિલમાં દુઃખ રહ્યા કરતું કે છોકરું સ્વામિનારાયણમાં ગયું. એવામાં એકવાર ખુદ ભગવાન સ્વામિનારાયણ બોટાદ પધાર્યા છે. અમીર ખાચરને ઘેરે મહારાજે ઉતારો કર્યો છે. મુક્તાનંદ સ્વામી જેવા સંતો સાથે છે. આ બાજુ બોટાદમાં ખબર પડી કે ગામધણી દરબારને આંગણે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. ભગા શેઠને ખબર પડી કે મારો ઈષ્ટદેવ ખુદ આવ્યા છે, એની હું કાંઈક સેવા કરું પણ મારો બાપ વિરોધી સેવા મારથી કેમ થાય. તોય કોઈ ઘરમાં જાણે નહીં એમ છાના માના બાપની બીકે ઘી અને હાકર લીધા ઘરમાંથી, અને અમીર ખાચરના દરબારમાં આવી ભગવાન સ્વામિનારાયણના ચરણમાં ઘી હાકર ભેટ કર્યા. મહારાજે કહ્યું કે કોણ છો તમે? હું ભગો, ગામના નગર શેઠનો દીકરો. આ શું લાવ્યા? આ ઘી હાકર લાવ્યા. પણ તમે તો જૈન ને? હા, મારા બાપા જૈન. તમે? હું તમારો સત્સંગી થયો છું. કોણે કંઠી બાંધી? વ્યાપકાનંદ સ્વામીએ બાંધી. ઠીક, પણ તમારા બાપુ જૈન છે તો એ અમારે અર્થે કાંઈ હાકરને ઘી આપે નહીં. તો કે એમણે નથી આપ્યું. તો હું લઈ આવ્યો છું. બાપુજીને પૂછ્યું કે ના, પૂછ્યું નથી, પિતાથી છાનું માનું લાવ્યો છું. મારો બાપને પૂછું તો લાવવા જ ન દે. મહારાજ કે સાંભળો, તમારા બાપથી છાનું માનું લાવ્યા એ તો ચોરી કરી ઘરમાં તમે, માટે ઈ ઘી હાકર અમારે ન ખપે, પૂછીને લાવવું જોઈએ. ભગવો શેઠ કે પણ પૂછીએ એટલે લાવવા દે નહીં. પૂછ્યા વગર લાવ્યો તો ભગવાન સ્વીકારતા નથી. પણ ભગા શેઠને દિલમાં દુઃખ થયું કે અરે રે, મારું ઘી સાકર મારા પ્રભુ અને મારા વાલા સંતોના કામમાં ન આવ્યું. આંખમાંથી આંસુડા ટપ ટપ થવા માંડ્યા. મહારાજ કહે છે, ભગા તારું ઘી હાકર પાછું લઈ જા ભાઈ. થયો ભગો अति दिलगिर रे चाला बन्ने नैनो माथी नीर रे थयो भगवती दिलगिर रे चाला
बन्ने नैनो माथी नीर रे
मारू सीधुन आयू संत काज रे जाने प्रभु छे मु पर नाराज रे मारू
सीधुन आयू संत काज रे
ओ
प्रभु छे मु पर नाराज रे
हो जाने प्रभु छे मु पर नाराज रे
प्रभु छे ऊपर नाराज रे
संतोए बालकने रड़ता जोयो मुक्तानंद स्वामी माँ जेवा मीठा बगा रड़ीश ने ओ भाई महाराज केम कर आहा महाराज केम कर एम आपणू कल्याण होय पण स्वामी मारू सिद्ध भगवान के एम आपणू हारू होय बोल मां लई जा पाछू लई जा चिंता करीश नहीं રોતા રોતા ભગા શેઠ ઘી અને હાકલ લઈને ઘેરે આવ્યા ઓશરીમાં ભાઈચંદ શેઠ બેઠા છે એમનાથી મોઢું છુપાવીને સીધા ઘરમાં ગયા પણ માં આગળ જઈને ઘીન હાકર મેલીને ભગા શેઠે પોક મૂક્યો એની માં કે થયું હું બેટા તને થયું હું કંઈ નહીં અરે વાત તો કર કે હું મારા ઈષ્ટદેવ માટે સાકર અને આ સીધું લઈ ગયો હતો પણ લીધું નહીં ન લીધું કે ના એમ કીધું કે તારા બાપને પૂછાયો કે લાવ્યો છો એટલે મેં નહીં લઈ ભાઈચંદ શેઠ વાંશરીમાં જ બેઠા હતા આ બધી વાત એમણે સાંભળી વળી પાકી ખાતરી કરવા ફરીને પૂછ્યું બેટા કેમ રડે જ ભગા દોશીએ માંડીને વાત કરી કે તમારાથી છાનું લઈને ગયો તો સહજાનંદ સ્વામીએ સીધું ન લીધું એમ હા આ પ્રસંગ સાંભળીને ભાઈચંદ શેઠને મહારાજનો ગુણ આવ્યો વાહ સહજાનંદ સ્વામીની નીતિ કે જા તારા બાપ કે તો લાવજે છાનું અમે નહીં લઈએ અને ભગવાનનો જેને ગુણ આવે એની બુદ્ધિ હવળી થઈ જાય ભાઈ સંતનો ગુણ આવે તોય બુદ્ધિ હવળી થાય તરત બુદ્ધિ હવળી થઈ અને કહ્યું કે ભગા મુજાઈશ નહીં હાલ હું તારી હારે તારા ગુરુ પાસે આવું આપણે બે સીધું દી આવી ઉઠ હે ગા ઉઠ ભગો ઉઠ્યો હવે ભગાને ઉપાડવાનું હોય નહીં હાય નોકર ઉપાડી સીધું હવે નોકર પાસે ઉપાડ્યું ઉપડ્યા બાપ દીકરો બે આવ્યા હમીર ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ બેઠા છે સંતો છે ત્યાં ભાઈચંદ શેઠ ભગા દીકરાને સાથે લઈ અને મહારાજને વંદન કરે છે મહારાજ હામું જોઈ રહ્યા વાહ અને એ વખતે સંતોની પંગત બેઠી છે અને મહારાજ પીરસતા હતા અને હાથ ધોયા પણ સંતોને લાકડાના પથ્થરમાં દાળ ભાત શાક મિષ્ટાન રોટલી ભેળું કરતા જમતા જોયા ભાઈચંદ શેઠને ઓર ગુણ આવ્યો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપતા સંતો જમતા હતા આ પંક્તિના દર્શન થયા મહારાજ પાસે આવીને બેઠા ભાઈચંદ શેઠ કહે હે મહારાજ આપના સંતો આમ ભેળું કરીને જમે હે એમાં હું અવાજ મહારાજ કે અમારા સંતો નિસ્વાદી વર્તમાન પાળે છે નિષ્કામ નિર્લોભ નિસ્નેહ આ બધા વર્તમાન પાળે અષ્ટ પ્રકારે સ્ત્રીધનનો ત્યાગ રાખે આ સાંભળીને ભાઈચંદ શેઠને મહારાજનો અને સંતોનો બહુ ગુણ આવ્યો કે આ જરૂર મહાપુરુષ છે નહીતર આ ઘોર કળી કાળમાં આવા કઠિન વર્તમાન પાળી પ્રભુ ભજી શકે નહીં પછી મહારાજને પગે લાગીને ભગા શેઠના પિતા ભાઈચંદ શેઠ વિનંતી કરે છે મારું સીધું પ્રભુજી સ્વીકારો રે મારો ભગો છે ભક્ત તમારો રે
મારું સીધું પ્રભુજી સ્વીકારો રે મારો ભગ લાગો છે ભક્ત તમારો રે,
મારી વિનંતી કાને પ્રભુ ધરો રે,
મારી વિનંતી કાને પ્રભુ ધરો રે,
મને અને ભગાને રાજી કરો રે,
મને અને ભગાને રાજી કરો રે,
હે મને અને ભગાને રાજી કરો રે,
મને અને ભગાને રાજી કરો રે,
મારું સીધું પ્રભુ જે સ્વીકારો રે 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 રે, મારો ભગો છે ભગત તમારો રે, મારો ભગો છે ભક્ત તમારો રે, મહારાજ કે ભાઈચંદ શેઠ તમને ધન્ય છે, તમારો ભાવ છે હું જાણું છું, સાંભળો તમારો ભાવ છે એટલે તમારું સીધું અનેક વાર અમને પહોંચ્યું, માટે તમે રાજી થાવ, સમજા અટાણે આ સીધું પાછું લઈ જાઓ, ફરી આવશું ને ત્યારે તમારી રસોઈ જમશું, બસ તાર હાકરને ઘીમાં શું લેવાનું, આખું પાકું કર્યું, ફરી આવશું ને તાર તમારે તમારી રસોઈ જમશું, લઈ જાઓ પાછું. આવો ભગવાન સ્વામિનારાયણનો ઉત્તર સાંભળી ભાઈચંદ શેઠના હૃદયમાં પરિતાપ થયો કે અરે મારા પુત્રએ આવા મહાન પુરુષ તથા તેના સંતોનો આશરો કીધો, અહો તેનો મેં આજ દિવસ સુધી ખોટો અપરાધ કર્યો છે, માટે મને ધિક્કાર છે, આવા વિચારો આવ્યા. આમ વિચારીને કહે ભગા આજથી તું સુખેથી સ્વામિનારાયણનું ભજન કરજે ભાઈ, એમાં હું રાજી છું, લ્યો પરવાનો મળી ગયો. એમ કહી મહારાજને પગે લાગી બાપ દીકરો ઘેર ગયા, ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી લોયા ગયા, પણ આ દિવસને આ ઘડીથી ભગા શેઠને બાપની ઉપાધિ ટળી, તેથી તે સુખેથી સૌ સત્સંગી સાથે ધૂન ભજન કીર્તનને સ્વામિનારાયણનું પ્રગટ ભજન કરવા લાગ્યા. ભગા શેઠને સત્સંગ કરાવવાનું અંગ હતું, એકલા ભજન કરે એવું નહોતું, એટલે ભગા શેઠે પોતાની હેડીના મૂળચંદ પારેખને, કેશવજી પારેખને, અદા શેઠને, પાનાચંદ પરજિયાને, અમરસિંહ કંસારાને, ધના હોનીને, તુલસી હોનીને, ભગવાન પટેલને, પૂજારી કીકો હતો એને, 10-12 દરજીને, કેટલાક કણબીને, કેટલાક લુવારને સત્સંગ કરાવ્યો. બોટાદમાં ભાઈ દીવડા વડે દીવડા પ્રગટે એમ સત્સંગ માંડ્યો વધવા. સમય જતા ભાઈચંદ શેઠે ભગા દોશીના હારા કુળમાં લગ્ન લીધા. પેઢીનો તમામ વહીવટ પછી ભગા શેઠને હોંપ્યો. હવે ઉંમર મોટી થઈ, સમય પછી સમય હાલ્યો જાય છે, ભગા શેઠ સંસારી જીવન જીવે છે, પેઢીનો બધો કારભાર સંભાળે છે, ભાઈચંદ શેઠ હવે બહુ ધંધામાં ધ્યાન નથી દેતા. સમય જતા ભાઈચંદ શેઠ માંદા થયા, બીમારી વધતી ચાલી. એવામાં ભગવાનને ખબર પડી કે ભગા શેઠના બાપ ભાઈચંદ શેઠ બીમાર થયા છે, એટલે ભગવાન સ્વામિનારાયણ 2-4 ઘોડે સવારો સાથે બોટાદ ભાઈચંદ શેઠની ખબર જોવા આવ્યા છે. એમના ઓરડામાં ખુરશી નાખીને મહારાજ શેઠની પાસે બેઠા. ભગા દોશીએ પિતા ભાઈચંદ શેઠને કીધું કે બાપુજી આ સ્વામિનારાયણ ભગવાન આપને જોવા પધાર્યા છે. ભાઈચંદ શેઠે આંખ ખોલી, ઓહો હો હો, આપ મારી ખબર કાઢવા આવ્યા આવા મોટા, એમ કહી નમસ્કાર કર્યો. અને પછી ભગા શેઠ હામું જોતા શેઠને થોડુંક એવું સાંભળી આવ્યું કે હવે હું તો આ લોકમાંથી હાલીશ, અને મારો ભગો આ બધું કેવી રીતે સંભાળશે, ચિંતા થઈ. અને ભાઈચંદ શેઠ એક સાખી બોલ્યા, નીચે નળિયેલ ખોરણું જેની થાંભલીએ નહીં ઠા, એ નરીએ આ લીંગડા મોભજતા માઠું રીએ નીચું નળિયેલ ખોરડું. ભાઈચંદ શેઠ મહારાજને કહે છે, જેની થાંભલીએ નહીં ઠા એ નરીએ આ લીંગડા, મોભ જતા માઠું રીએ. એનો અર્થ, હે પ્રભુ, હું ખોરડાના મોભને ઠેકાણે છું, આડસરને ઠેકાણે. તે હવે આલ્યો અને આ ભગો તો થાંભલીને ઠેકાણે છે, માટે થાંભલી મોભ વગર રહી શકે નહીં. તે સાંભળીને મહારાજ કે, ભાઈચંદ શેઠ, તમે ચિંતા ન કરશો, તમારા કરતાં ભગા હો ઘણા હારા થશે. મહારાજ એની ભાષામાં બોલ્યા, ભાઈચંદ શેઠ, માં મુજાવ, તમારા કરતાં ભગા હો ઘણા હારા થશે. ત્યારે શેઠ કે, હે મહારાજ, તમારી વાણી ફળો, તમારું વચન સત્ય થાવ પ્રભુ, એમ કહી ભગવાનને નમસ્કાર કર્યો. અને પછી મહારાજ ખબર જોઈને ગઢડે ગયા. ભાઈચંદ શેઠને થયું કે મારાથી ભગો હો ઘણો હારો થશે. એવા સ્વામિનારાયણના આશીર્વાદ છે. ભલે સ્વામિનારાયણ ભગવાન હોય કે ન હોય, પણ મહાપુરુષ તો ખરા, એનો આશીર્વાદ ખોટો થાય નહીં. મારો ભગો મારાથી હો ગણો હારો થશે. દહી આમ ધડપત થઈ ગઈ, ચિંતા વહી ગઈ. બોલો, આ મરતી વખતે છોકરા બકરાની ચિંતા ઘેરો ગાલે ને તો મોત બગાડે. ભગવાને કામ કરી દીધું. અને વળી મારો મંદવાડ સાંભળી મને જોવા આવ્યા. આહાહાહા, સ્વામી નારાયણ મને જોવા આવ્યા. અને વળી મારું દુઃખ ટાળ્યું, ભગાની ચિંતા ટાળી, કેવા આશીર્વાદ આપ્યા. આવો મહારાજનો ગુણ મનમાં વાગોળ્યા કરે, એમના અંતરમાં આનાથી શાંતિ રહ્યા કરે. અને એમ કરતા કરતા દેહનો આયુષ પૂરો થયો અને ભાઈચંદ શેઠે છેલ્લો શ્વાસ ખેંચ્યો. મહાદયાળુ ભગવાન સ્વામી નારાયણે એનું કલ્યાણ કર્યું.
ગુણ આવે જો મોટાનો તો થઈ જાય મોટું કામ, એ ગુણ આવે જો મોટાનો તો થઈ જાય મોટું કામ, પાપ પળમાં પરજળે અર પાપ પળમાં પરજળે અને પામે પ્રભુનું ધામ.
ધોરાજીમાં એક મુસલમાન ગાંડો થઈ ગયો હતો. તે જેના હોય એના વખાણ કર્યા કરે. આ ગાંડો થઈ ગયો, એમાં એની જે ટેવ હતી ને બધાને વખાણવાની, એ ભારે કામ લાગી. હા, ઘણા ગાંડા નકરી ગયેલું જ બોલે. ગાંડાના પ્રકાર હોય છે બધા. હા, આને એવી ટેવ, કોઈની નિંદા કરવાની ટેવ નહીં, વખાણ્યા કરે બધાને. એમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ધોરાજી પધાર્યા. સ્વામી ગાડીમાં બેઠેલા, એમાં આ મુસલમાને જોયા અને જોઈને કે, વાહ સ્વામિનારાયણ, કે ઓલિયા મેં કિતના નૂર હૈ, હો સામાન્ય નહીં હૈ, ઉનકા પૈર સુલો, તુમ્હારા કલ્યાણ હો જાયેગા. દેખો દેખો, એ સ્વામિનારાયણ કા સાધુ કિતના અચ્છા હૈ. મૈંડ્યો ગુણ ગાવા, મૈંડ્યો ગુણ ગાવા, તાણી તાણીનું ભૂભી બજારે બોલે. ગુણાતીતાનંદ સ્વામી કહે, આ છે કોણ? તો બધા કહે, એ મુસલમાન ગાંડો થઈ ગયો છે. સ્વામી કહે, ગાંડો ક્યાં છે? ડાયન નો આવડે એવું અમારું એ બોલે છે. સ્વામી રાજી થયા કે, આને તો કામ કર્યું કે, હે કે અમારા વખાણ કર્યા. સ્વામી કહે, એનું કલ્યાણ થશે. અને ઇતિહાસે નોંધ્યું કે એ મુસલમાનનું ગુણાતીતાનંદ સ્વામીએ કલ્યાણ કર્યું. બોલો, આ હારું હો, વખાણવાની ટેવ હોય તો. ભાઈચંદ ભાઈ ધામમાં ગયા. ભગા દોશીએ તેમની ઉત્તર ક્રિયા કરી છે. એ લોકોમાં ઉત્તર ક્રિયા થાય, જ્ઞાતિના રિવાજ મુજબ જમણવાર થાય, તેરમાને દિવસે બધા ભેગા થાય નાય તાખી. અને એ સમયે ભાવનગર રાજ્ય તરફથી જે નગર શેઠનો ઇલકાબ હોય ને, એને પાછળ પરંપરામાં અર્પણ થાય. તે ભાવનગર રાજ્ય તરફથી રાજ્યનો પોશાક લઈ ત્યાંના અમરી ઉમરાવ નગર શેઠની પાક બંધાવા આવ્યા. અને બોટાદના મહાજન તથા સર્વની હાજરીમાં એમના પિતાશ્રીની માફક આજથી બોટાદના આ નગર શેઠ છે એમ દબદબાભેર જાહેરાત કરી અને ભગા શેઠને નગર શેઠની પાઘ પહેરાવી, સાલ ઓઢાડી, પોશાક પહેરાવ્યો, પહેરામણી આપી અને સત્કાર કર્યો. રાજ્ય તરફથી વંશ પરંપરાનો નગર શેઠનો ઇલકા ભગા દોશીને મળ્યો અને રાજ તરફથી તેમનું બહુ સન્માન થયું. તેથી બોટાદના જૈન સંઘોએ પણ એમનું બહુ માન કર્યું. એમ જ કહેવાય ને, એ લોકોને નહોતું સારું પણ તોય પછી કર્યું. હવે ભગા દોશી નગર શેઠ થયા. હવે તો વાલા ભક્તો, ભગા શેઠને માથે ઘરનું કામ, પેઢીનું કામ, રાજ્યનું કામ, જ્ઞાતિનું કામકાજ આવ્યું અને આપણા સત્સંગમાં સુખી મોટેરા એટલે ઘણા સત્સંગના કામ પણ સંતો શિંદે એ બધા માથે આવ્યા. પણ ભગવાન સ્વામિનારાયણને સંભાળી, મોટા સંતને સંભાળી પોતે બધા કામ બહુ શ્રદ્ધાથી કરવા લાગ્યા. સમય પછી સમય હાલ્યો જાય છે, માથે જવાબદારીઓ જાજી છે, બહુ શેઠ વ્યસ્ત રહે છે તોય પણ ભગવાનનું સ્મરણ ચૂકતા નથી. એમ સમય જતા સંવત 1881ના સમયમાં બોટાદમાં મરકીનો રોગ ફાટી નીકળ્યો. ટપોટપ માણા મરે, પાછલી રાત્રે પાકેલા મહોડા પડે ને ટપ ટપ એમ, અને એમાં આ મરકીના રોગનો ભોગ ભગા દોશી બન્યા. શેઠને રોગ લાગુ પડી ગયો. કોઈથી આશા રખાઈ નહીં કે હવે આ ભગા દોશી જીવે. રોગ લાગુ થયો ત્યારે એમના કાકા કમળસિંહ હતા, એ પાકા જૈન હતા. એને બે દીકરા હતા. ભાઈચંદ શેઠ નગર શેઠ હતા, એનો દીકરો ભગવ દોશી એક જ. પણ ભાઈચંદ શેઠના ભાઈ કમળસિંહને બે દીકરા, પણ એમને બાપને દીકરાને કોઈ નગર શેઠ પણ મળેલું નહીં. ભગા શેઠને નગર શેઠ પણ મળેલું એટલે કાકાને થોડીક ઈર્ષ્યા થતી. કાકાને નગર શેઠની પદવી નથી મળી અને ભગા દોશીને નાની ઉંમરમાં નગર શેઠની પદવી મળી. વળી ભગા દોશી જૈન ધર્મ છોડી સ્વામિનારાયણના આશ્રિત થયેલા એટલે કાકાને ઈર્ષ્યાએ હેરાન કર્યા. આ દુનિયામાં કોક જ ભાગ્યશાળી એવો હોય કે જેની ઈર્ષ્યા ન કનડતી હોય. બાકી એનું એટલું વ્યાપક સ્વરૂપ છે કે એના ખપ્પરમાં આવ્યા વગીનનો લગભગ કોઈ ન રહે, પકડી જ લે, બહુ ઝીણી બલા. એ જી ઈર્ષ્યા મોટું પાપ છે અને ઈર્ષ્યા છે સંતાપ. હૃદયમાં ચાલુ જ હોય તાપ. ઈર્ષ્યા પડતીની નિશાની છે અને ઈર્ષ્યા દુઃખનો બાપ. અરે ઈર્ષ્યા કરતા કોકની આપણો જ ભૂંડું થાય. ઈર્ષ્યા ઉકાળે મનને, પ્રગતિ તેથી રૂંધાય. આપણી પ્રગતિ તેથી રૂંધાય. વાત એ સમજવા જેવી છે કે ભગા શેઠને નગર શેઠ પણ મળ્યું છે, ઇલકાબ મળ્યો છે, અને ભગા શેઠને પ્રજા હતી નહીં. એટલે કમળસિંહ શેઠના મનમાં એમ થયું કે ભગવા મરકીના રોગમાં મરશે એટલે નગર શેઠ પણ એને દીકરો નહીં હોવાથી હવે અમને મળશે એનો વારસો. લ્યો, એમનો પેઢીનો વહીવટ એ જ વખતે શોભા ધારશી નામે હાલતો. ભાઈચંદ શેઠના બાપ શોભા દોશી, એના બાપ ધારશી દોશી, એનો બાપ મીઠો દોશી. હવે એ લોકોનો વહીવટ શોભા ધારશી નામે પેઢીમાં હાલતો. શોભા દોશીને ભાઈચંદ અને કમળસિંહ બે પુત્રો. ભગા દોશીને અતિ બીમારી જોઈ તો તે મરી જાય તો પોતાને નગર શેઠની પદવી મળશે એવી કાકાએ ખોટી વાતો વહેતી મેલી. કંઈક બોલી ગયા કે હવે આપણે નગર શેઠ થાહું, કેમ જ આજ જીવશે નહીં. પણ આ વાત બોટાદના સત્સંગીઓએ સાંભળી. એક સત્સંગીને ખાતર સત્સંગીઓ ભેળા થયા કે ભગાભાઈ આપણા સત્સંગના થાંભલા જેવા સુખી ને મોટેરા, અને આપણા સત્સંગને માટે એણે કાંઈ ઓછું કર્યું નથી. આપણને બધાને સત્સંગનું પોષણ બહુ કરાવે છે. વળી એને લઈને સાધુ સંતો અહીં આવે, વળી સત્સંગમાં જ્યારે રૂપિયાની કે કાંઈ છેઠ ભાવનગર સુધી ડખામાં લાગવગની દરબારની જરૂર પડે તો એ ભગાભાઈને લઈને આપણે ભારે ફાવટ છે. અને આ ભગો ભાઈ જો વયો જાહે ને તો બોટાદ માથે વણ તોડી આફત આવી પડશે. ભેગા છે આ બધા બોટાદના હરિભક્તો, અને વિચાર કર્યો કે આના માટે આપણે કરવું હું બધા સત્સંગીઓ કે હવે આને માટે તો આપણે તો હરીફરીને ગરીબ વાણિયાને અજમે હાથ એમ આપણે તો જે ગણો તે આપણો નાથ સ્વામિનારાયણ ભગવાન, અને અહીંથી ક્યાં ગઢડું છેટું છે સ્વામિનારાયણ ભગવાનને તાબડતોબ ખબર પહોંચાડીએ કે ભગાભાઈ શેઠ બહુ બીમાર છે ને મહારાજ કાંઈક દયા કરો, એ જો નહીં જીવે તો બોટાદને સત્સંગને બધાને ખોટ છે, માટે મહારાજને ખબર પુગાડી. પેલા ખબર કહેવા કોણ જાય, મોનો પંડ્યો કે હું છું ને, હે બોલો કરો હુકમ સત્સંગીઓ. તો કે જાઓ ભટ, જાઓ જાઓ પંડ્યાજી ઉપડો તમે. એટલે મોના પંડ્યા તાબડતોબ ગઢડે આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના ઉતરાદા બહારના ઓરડાની ઓસરીએ સભા કરીને બેઠા છે, જીવો ખાચર વગેરે ઘણા પાંચ બેઠા છે. અને એ વખતે બોટાદના મોના પંડ્યા આવીને દંડવટ કરવા માંડ્યા. એટલે મહારાજે પૂછ્યું, ક્યાંથી આવ્યા? એ મહારાજ બોટાદથી. એમ? હા. શું સમાચાર છે? કે મહારાજ સમાચાર માઠા છે. એમ? હા. કે હું? કે અમારા ગામના નગર શેઠને આપણા સત્સંગના થાંભલા જેવા ભગા દોષી બીમારીમાં આવી ગયા છે. હાલ્યા કરે. અરે મહારાજ મરકીનો રોગ છે, એ બીમારી થાય એ જીવે નહીં, જીવલેણ બીમારીમાં સપડાના. પ્રભુ બોટાદના દાહા ખાચરે, ભગવાનભાઈ પટેલે, મૂળચંદ પારેખે અને બીજા બધા હરિભક્તએ મને તાબડતોબ મોકલ્યો છે ને કહ્યું છે કે આમ બધા વતી વિનંતી કરજો અને મહારાજ બોટાદ સુધી આવી જાય ભગા શેઠને ખાતર માટે. મહારાજ બોટાદ પધારો. મહારાજ કહે છે, પણ મોનાભાઈ તમારી વાત મને ગળે ઉતરી ગઈ, અમારે ભગા દોશીને જોવા હારું આવવું જ. કે છે જીવા ખાચર બોલો. હા હા મહારાજ હું પણ આવું. મહારાજ કહે તો તૈયાર થાવ ઝટ. અને પછી જીવા ખાચર તૈયાર થવા પોતાને ઘેર ગયા. દાદા ખાચર વગેરેને મહારાજ કે તમારે આવું જ. તો કે હા. તો કે ઝટ તૈયાર થાવ અને હાલો તૈયાર થાવ. અને હું પણ રોજે ઘોડે તૈયાર થાઉં છું. મહારાજે રોજે ઘોડે તૈયાર થઈ અને બધાને કહ્યું કે જેને આવવું હોય એને ગામને પાદર જાપે ઊભા રહેવું. હા. અને જીવા ખાતર ગયા છે ને હું એને જરાક ડેલી લેતો આવું. એમ કહીને મહારાજ જીવા ખાચરને લેવા જાયશ. દાદા ખાચર વગેરે બોટાદને જાપે ઊભા રહ્યા. અને એ જ વખતે બોટાદથી વિહો વાણીઓ જીવાની ડેલીએ આવીને બેઠેલો ભાઈ. જીવા ખાચર એને પૂછ્યું કે ભગા દોશીને કેમ છે વિહા વાણિયા? ત્યારે એ કે શું કેમ છે, ભગો શેઠ તો દેહ મેલી ગયા છે. એમ જ્યાં વાત કરે છે ત્યાં મહારાજ રોજે ઘોડે સવાર થઈને જીવા ખાચરની ડેલી આવ્યા. જીવા ખાચર હાલો. તો કે હું હાલે. કેમ? તો કે ભગા દોશીએ દેહ મેલ્યો. મહારાજ કે કોણ કે દેહ મેલ્યો? તો કે આ વિહો વાણીઓ કે. મહારાજ કે હું વિહો વાણીઓ કહેતો હતો? ભગા દોશીએ દેહ મેલ્યો હોય એની અમને ખબર ન હોય. ત્યારે જીવો ખાચર કે પણ વિહો અટાણે ત્યાંથી આયલો આવે છે. મહારાજ કે હું આયલો આવે છે? ભગો અમારો છે, માટે અમારા વિના કોણ એના જીવને લઈ જનાર છે? હું એને જવાના રસ્તા બંધ કરી દઉં, બીજા મરે તેમ મારો ભગો ન મરે, હું ચેડવા જાઉં ત્યારે દેહ મેલે. કે શું આ વિહો કહેતો હતો? કે છે એ જી મોટા આપે માનને પણ જીવથી ના જીરવાય, સ્નેહે બોલાવે શામળો પણ જીવથી નવ જવાય. જીવા ખાચરે માન્યું નહીં. મહારાજ કે આવું છે કે નહીં? તો કે હું નથી આવતો. મહારાજ કે તો કાંઈ નહીં, આ અમે હાલ્યા. મહારાજે રોજા ઘોડાને પગની એંડી અડાડી અને ઘોડો ઉપડ્યો આવ્યા ગઢડાના પાદરમાં. જાપે દાદો ખાચર, સોમલો ખાચર, નાજા જોગ્યા વગેરે ભગતો ઊભા છે એના ભેળા થયા. મહારાજ કે સાંભળી લો બધા, તમારા ઘોડા દોડી શકે તો દોડાવીને ભેગા થાજો, અને અમારો ઘોડો તો બહુ ચાલનાર છે અને અમે પૂર ચપાટે જઈએ છીએ. એમ કહીને મહારાજે ઘોડો જે ઉપાડ્યો તે તીર વેગે હાલ્યો અને રસ્તામાં વરસાદ આવ્યો, ભગડાટી બોલાવે. અને ચાલુ વરસાદમાં મહારાજને ઘોડા પલળતા જાય અને તાબડતોબ બોટાદે આવ્યા. અડધી રાતે બોટાદ પગ્યા મહારાજ. બોટાદ દાહા ખાચરના દરબારમાં એના ફળિયામાં પાણી ભરાઈ ગયું છે. મહારાજે ન્યા આવી ઘોડાથી હેઠા ઉતર્યા અને પાણીમાં ઘોડો ઉભો રાખ્યો એમ નામ, અને ભીને વસ્ત્રે મહારાજ ભગા શેઠને ઘેર ગયા. અને એક ભગતનું કાંડું જાલીને એની ખડકીમાં મહારાજ ગયા. તે ઠેકાણે ઢૂંઢિયાની બે આરજાઓ ઊભી હતી ભગા દોશીની પત્નીની સાથે, એટલે જૈન સાધ્વીઓ. તે આરજાઓ મહારાજને જોઈને કે લ્યો આ સ્વામિનારાયણ આવ્યા, તે હવે જીવ ગાલી દે હે કે. તે મહારાજ સાંભળી ગયા. એ સાંભળીને મહારાજ પાછું વાળીને જોયું અને એ સાધ્વીને કહે છે કે હું જીવ નહીં ગાલું ત્યારે તું ગાલીશ કે. ત્યારે હરિજનો એ મહારાજને કહ્યું કે મહારાજ, એ સાધ્વીની બાજુમાં જે ઊભા હતા ને એ ભગા દોશીના ઘરના છે અને એ બધા જૈન છે કે. ત્યારે મહારાજ કે ઠીક છે, એ જીવ સત્સંગ કરે એવા નથી, પણ એની પ્રજા હરિભગત ભારે થાય, એટલે શિવલાલભાઈ એ દોશી સત્સંગ કરે એવી નથી મહારાજ કે, એનો જીવ જ એવો નથી કે હરિભગત થાય, પણ એની પ્રજા જે થશે એ ભારે સત્સંગી થશે, આવું બોલ્યા મહારાજ શિવલાલ શેઠની વાત. ભગા દોશી સૂતા છે, પાસે ઘણા માણસો અડખે પડખે ઊભા છે. ત્યાં મહારાજ પધાર્યા, સૌ આઘા પાછા ઊભા થઈ ગયા. મહારાજે ત્યાં જઈ ભગા શેઠની સામું જોઈ બે વાર ઊંચેથી બોલાવ્યા, ભગા એ ભગા એમ હાથ કર્યો, પણ કાંઈ બોલ્યા નહીં. કેમ જે હોવ એવું જાણે છે મરી ગયા, સમજા. બે વાર મહારાજે કહ્યું પણ બોલ્યા નહીં, એટલે મહારાજે એની સાતીમાં ચરણારવિંદ અડાડીને કહ્યું ભગા શેઠ, અને તરત જ ભગા શેઠ જાગ્યા. જોયું તા તો મહારાજને ભાળ્યા, એટલે તરત જ ઢોલિયામાં બેઠા થવા માંડ્યા. મહારાજ ક્યારે પધાર્યા, મહારાજ ક્યારે પધાર્યા એમ કહીને ઢોલિયેથી ઉતરવા માંડ્યા. મહારાજે કહ્યું કે એમને બેઠા રહ્યો, હું હેઠું નથી ઉતરવું. પછી મહારાજ ખુરશી ઉપર બેઠા ને શેઠને પૂછ્યું કે શરીરમાં કેવું દુઃખ છે. ત્યારે ભગા શેઠ કે મહારાજ, દુઃખની તો કાંઈ વાત થાય એવું નથી, રૂમાળે અગ્નિ લાગ્યો, બળતરા બહુ થાય છે, ખમાતી નથી. મહારાજ કે હશે હાલો. મહારાજ કે ભવાનભાઈ કે હું કે અટાણે કાંઈ ગોરસ મળશે, દહીં મળશે દહીં. તો કે હા મહારાજ, જોઈએ એટલું લાવી દઉં. પછી તરત તાહણી ભરીને ગોરસ મગાવ્યું અને કહ્યું મહારાજ કે આમાં હાકર નાખવી છે. હાકર? તો કે હા હાકર લાવવી. એમ કહીને હાકર લેવા દોડ્યા હરિભગત. ત્યાં એના કાકા કમળસિંહભાઈ બોલ્યા કે મહારાજ હાકર ન ખાય, કેમ જે એનાથી તો શ્વાસ વધે. ત્યારે મહારાજ કે કમળસિંહભાઈ, ભગો ભાઈ રે એમાં તમે રાજી દેહ મૂકે એમાં. તે કહે રે 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 એમાં રાજી, રે એમાં રાજી. ત્યારે મહારાજ કે જો એ રે એમાં રાજી હો તો અમે જે અસડ કરીએ તે કરવા દો. તે કહે હારું મહારાજ, જેવી તમારી મરજી, જેમ ઈચ્છા હોય એમ કરો. પછી મહારાજે હાથમાં તાંસળી લઈ દહીંમાં હાકર નાખી અને પોતાની આંગળીએથી હલાવી પોતાના હાથે ભગા ભાઈને પાયું અડધી રાતે. તરત જ શરીરમાં બળોતરા થતી હતી, બધી શમી ગઈ, સુખ સુખ થઈ ગયું. મહારાજે કહ્યું કે હવે કેમ છે. ત્યારે શેઠ કે મહારાજ હવે બળતરા મટી ગઈ અને શાંતિ થઈ. મહારાજે કહ્યું બે દિવસના તમારે ઉજાગરા છે, માટે હવે હુઈ જાઓ. હુઈ જાઓ કે. અને ભગા શેઠ હુઈ ગયા, હુતા ભેગા ઊંઘ આવી ગઈ. સાજા માણસને નિંદ્રા આવે એમ નિંદ્રા આવી ગઈ. એટલે મહારાજે કહ્યું કે હવે હુઈ ગયા છે માટે અમે હલી છીએ. એમ કહીને મહારાજ ત્યાંથી ઉઠ્યા અને દાહા ખાચરના દરબારમાં આવ્યા અને પછી મારે વાલે ભીના વસ્ત્રો બદલ્યા અને પછી વાંશરીમાં બેઠા અને તાપણું કર્યું, કારણ કે પલ્યા હતા, ટાઢો પવન ઘોડાની ઝાપટોનો લાગ્યો હતો, એ તાપવા બેઠા, તાપતા હતા. ત્યાં વલ્યા વાહે રહી ગયેલા દાદો ખાચર વગેરે ગઢડાવાળા ખબ ખબ આવીને ઘોડા હાંકીને પૂગ્યા વરસાદમાં, એ બધા પલળતા હતા. આવ્યા, આવીને મહારાજને પૂછ્યું કે મહારાજ શેઠની ખબર કાઢી આવ્યા. તો કે કયું નો કાઢી આવ્યો. કે કેમ છે ભગાભાઈને? બહુ સારું છે, હવે હું આણી છે. કે તો સારું. પછી હવાર થવા આવ્યું. હવે એ વખતે ભાયતમાનંદ સ્વામીનું મંડળ બોટાદ હતું અને ત્યાં સારા દાંતણ વગડામાંથી એણે લીધેલા અને એમાં એક દાંતણ બહુ સારું, એ જોઈને ભાઈતમાનંદ સ્વામીને સંકલ્પ થયેલો કે આ દાંતણ તો મહારાજ કરે એવું છે, પણ મહારાજ તો ગઢડે. અને એ દાંતણ લાવીને એ અમીર ખાચરના દરબારમાં સંતો ઉતરેલા ન્યા જ મૂકેલું. હવાર થવા આવ્યું એટલે ભાઈતમાનંદ સ્વામીને એમ થયું કે મહારાજ આવ્યા છે, અને આપણને સંકલ્પ હતો કે આ દાંતણ મહારાજ કરે એવું છે, માટે મહારાજને પૂછીએ. એટલે ભાઈતમાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ દાંતણ કરશો? મહારાજે ના પાડી, દાંતણ નથી કર્યું. મહારાજ તાપતા હતા, ન્યાથી ઊભા થઈને વળી ભગા શેઠને જોવા એને ઘેરે ગયા, દાહા ખાચરને ઘેરેથી ભગા શેઠને ઘેરે. અને ત્યાં જઈ શેઠને જગાડ્યા અને કહ્યું કે હવે કેમ છે? તો કે મહારાજ શાંતિ, હવે બધી બળતરા મટી ગઈ. મહારાજ કે કાંઈ ચિંતા કરશો નહીં, હવે મુજાવા જેવું રહ્યું નથી, આનું આ ઔષધ ચાલુ રાખજો, એમ ઘણું આશ્વાસન આપ્યું. અને મહારાજ કે જુઓ હવે અમે ચાલશું. ત્યારે ભગા શેઠ કે મહારાજ બે દિવસ રહો. મહારાજે કહ્યું રહેવાય એમ નથી, અમો તમને હાજા કરવા સારું જ આવ્યા હતા, બીજું કોઈ કામ નહોતું, માટે છે ને હવે અમને જવા દો. આમ મહારાજે રજા માગ્યો. વરસતા વરસાદમાં પ્રભુ પધાર્યા અડધી રાત, એક સેવકને કારણે હરી જાગ્યા આખી રાત. એ જી વરસતા વરસાદમાં પ્રભુ પધાર્યા અડધી રાત, એક સેવકને કારણે હરી જાગ્યા આખી રાત. સારંગપુરમાં મહારાજ દેવાનું ઘર પડતું હતું તો ખભે આડસર લઈને આખી રાત ઉભા રહ્યા હતા કેડે અમાણા પાણીમાં. આવા ભગવાન સ્વામિનારાયણ પરદુઃખ ભંજન આશ્રિત જન સુખકરણ છે. જો એની યારે હારા હારી હોય ને સંબંધ રાખ્યા હોય, એની આજ્ઞાઓનું પાલન કરીને એમને ખુશ રાખ્યા હોય તો કામ લાગે વિપત વેળાએ. પણ નર્યું મન ધાર્યું કર્યું હોય, આજ્ઞાઓ લોપી હોય, ભગવાનને ગાંઠ્યા હોય નહીં, પછી દુઃખ વેળાએ બરાડા પાડીએ તો કોઈ સહાય ન કરે. માટે અટાણથી ભગવાનને ખુશ રાખવા, હેપી રાખવા માટે એમની આજ્ઞાઓ પાળવી, એમનું ભજન ભક્તિ ખૂબ કરવું, આડું અવળું કરવું નહીં, ભગવાનને ન ગમે એવું. સમજી ગયા? એ જી ધન્ય છે ભક્ત વત્સલતાન, ધન ધન કૃપા નિધાન, આવા દયાળુ શ્રી હરિ સર્વોપરી ભગવાન. એ જી આવા દયાળુ શ્રી હરિ સર્વોપરી ભગવાન. મહારાજ ભગા શેઠની રજા લઈ અને પાછા દાહા ખાચરના દરબારમાં આવ્યા અને ઢોલીએ બેઠા અને તરત બોલ્યા, હે કોણ કહેતું તું કે દાંતણ કરવું છે? દાંતણ સંભાળ્યું ત્યાં તો આત્માનંદ સ્વામી કે મહારાજ હું કહેતો હતો એમ. મહારાજ કે લાવો લાવો દાંતણ કરીએ. સ્વામીનો સંકલ્પ મહારાજે સિદ્ધ કર્યો. દાંતણ માગ્યું, આત્માનંદ સ્વામીએ દાંતણ આપ્યું અને મહારાજે બેઠા બેઠા દાંતણ કર્યું. ત્યાં દિવસ ઉગવા આવ્યો. કેટલાક બોટાદના ભક્તોને ખબર પડી, હળી કાઢીને હોઉ દાહા ખાચરના દરબારમાં દર્શને આવ્યા અને મહારાજ દાંતણ કરીને ચાલવા તૈયાર થયા. ત્યાં તો હરિભગત વીટળાઈ વળ્યા કે મહારાજ સાસ પીને ચાલો, જમીન જાઓ એમ. મહારાજે કહ્યું કે અમારા ઘોડા રાતના ખડ તથા જોગાણ વિના પાણી ઊભા છે, માટે છાશ થાય ત્યાં સુધી અમારે રહેવું નથી. હવે કોણ ઘોડાને હરખા બાંધે કે ઘાસ નાખે અડધી રાતે? મારા ભાઈ, મહારાજ કે અમારે નીકળવું છે, જવા દો. પછી ભગવાન ભાઈ વગેરે ભક્તોએ કહ્યું, મહારાજ ભગા શેઠને ત્યાં હોનભાઈ નામે સાંખ્યોગી ડોશી પાસે રાતનું કરાવી મેલ્યું છે. પછી મહારાજ ત્યાંથી ચાલ્યા, તે હોમલા ખાચરના દરબારમાં સાધુની ઓરડી છે, ત્યાં ચાકડા ઉપર ઉગમણા મુખારવિંદે આવીને બેઠા. હરિભક્તો ત્યાંથી મોતિયા લાડવાના તપેલા ભરીને લાવ્યા. તે વખતે પાછળ રહી ગયેલા દાદા ખાચર વગેરે પાછા આવ્યા. મહારાજ તો ઉપડી ગયેલા, ન્યાય આવીને બેઠા. ભગા શેઠની ખબર કાઢવા આવી ગયેલા અને ખબર કાઢી અને મહારાજ પાસે આવ્યા. અને હરિભક્તોએ મહારાજને કહ્યું, બોટાદના હરિભક્તોએ, કે મહારાજ આ બધાને લાડવા વેચો. મહારાજ કે માય સાધુનો ભાગ છે કે એકલા હરિભગત હારું છે ત્યાં બોટાદ ના હરિભક્તો કે હા હા સર્વને અર્થે કર્યા છે સાધુને કેમ નહીં. પછી મહારાજે સૌને બબ્બે લાડવા આપ્યા, સાધુને આપ્યા ને હરિભગત ને આપ્યા. ત્યારે કોક બોલ્યું કે મહારાજ આ ભીમને બે લાડવે શું થાય. કોક હશે ભીમ નામનો પાળો કે આને બે લાડવે શું થાય. ત્યારે મહારાજ કે અમે શું કરીએ, વાણિયા તોળીને કરે વધારે ન કરે. અમે બોટાદમાં એક વાણિયાને મંદિરે ઉતરતા ત્રણ ઘડે સીધું મગાવતા, તારે અમારે ત્રણ જણાને થતું ખોટું હું ખબર જ હોય, બધું માપી ના આવે એટલે અમારે તો છે ને પછી અમારે કળા કરવી પડતી. એ મહારાજ કે અમે શું કરીએ આ વાણિયા તોળીને કરે કે છે એમ કહી અને બધાને બે લાડુ આપ્યા, વધુ ક્યાંથી લાવીએ કે છે. પછી વાડવા વધ્યા તે ખડિયામ નખાવ્યા અને બોલ્યા કે અમારે અહીં બોટાદમાં જમવું નથી. અરે હરિભક્તો કે એમ ન થાય મહારાજ જમો, તો કે ના અમે તો બહાર ધાર ઉપર કોઈ હારી જગ્યાએ છે ને ત્યાં જમશું, અહીં નહીં જમીએ એમ કહી મહારાજની શીખ માગીને ચાલ્યા. પછી મહારાજ ત્યાંથી નીકળી અને ગઢપુર જતા રસ્તામાં વરસાદ બહુ આવ્યો ફરીનો. ત્યારે સુરાખાચરે મહારાજને કહ્યું કે મહારાજ ઘોડીનો સાજ પલળ છે. મહારાજ કે મારા ભગાના નામ ઉપર આવા 100 પલણ બગડે તોય કુરબાન. આવા 100 પલણ ભલન બગડે કે એમ કરતા મહારાજ ગઢડે આવ્યા. મહારાજે એમને હાજા કર્યા. ત્યારબાદ ભગા શેઠ 44 વર્ષ જીવ્યા. ભાઈ લ્યો આયુષ્યનો હાંધો મારી દીધો મહારાજે. કરતુમ કરતુમ મન્યથા કરતુમ, ભગવાન શ્રી હરિની વાત આખી જુદી છે. તો વાલા ભક્તો આખ્યાન તો બહુ લાંબુ છે, લગભગ ઘણા રવિવાર હાલશે. તો વાલા ભક્તો આ આખ્યાનમાંથી ભગવાનની દયાળુતા, ભક્તવત્સલતા, ભક્તની ભગવાન પ્રત્યેની નિષ્ઠા અને ભક્તોને સત્સંગ અર્થે આવેલા દુઃખ છતાંય ભગવાન છોડ્યા નહીં એવો એમનો ખપ, આ બધું આપણે શીખવું અને આપણા સત્સંગ ધર્મ નિયમ નિષ્ઠા સમર્પણ સેવા ભક્તિને ધાર કાઢવી. ખ્યાલ આવ્યો? એટલા માટે આ આખ્યાન આપણે ગાઈએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.
ઓમ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ